તારીખ 27/4/1993 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ઈડરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 116
વિશેષ નિર્મળતા હતા, જે જ્ઞાન લક્ષણ માં જ્ઞાન સ્વભાવ છે તે સભાના દર્શન થાય
ઘણા બતાવે છે કે પેલા વિકલ્પ થી નિર્ણય કરે, એમાં વિકલ્પ થી નિર્ણય કરે એટલે શું?
પેલા આપણે બુદ્ધિપૂર્વક સમજે આ વિષયો પહેલા તો મનુષ્ય શું કરે, તત્વજ્ઞાનનો અભ્યાસ કરતા તો બુદ્ધિ સમજે તમારે આત્માનું કલ્યાણ કરવાનું છે, મારા આત્મ સ્વરૂપને ઓળખવાનું છે, મારા આત્માનો અનુભવ કરવો જોઈએ, આ બધું બુદ્ધિપૂર્વક નિર્ણય કરે અથવા મારા મારે મારું પૂર્ણ શુદ્ધિનું ધ્યેય હોવું જોઈએ એ પણ બુદ્ધિમાં નક્કી થાય. આ બધા નિર્ણયો તો બુદ્ધિમાં થાય. બીજી રીતે વિચારીએ તો જ્યાં સુધી વિચાર દશા છે, બૌદ્ધિક પરિશ્રમ છે, બુદ્ધિની પ્રક્રિયા છે, ત્યાં સુધીમાં કઈ હદે કામ થાય? કેમ કે વાસ્તવિક તો અનુભવ તો અત્યંતિય જ્ઞાનનો વિષય છે, એ કોઈ બુદ્ધિનો વિષય નથી. તો બુદ્ધિથી પાર જાય ત્યારે એ અનુભવ થાય છે. તો બુદ્ધિની મર્યાદામાં કેટલું કામ થાય, આવો એક પ્રશ્ન ઉઠાવવામાં આવે તો કે આ તત્વનું આ વિષયનું વિચારનું મૂલ્યાંકન થાય, સુખ દુઃખનું લાભ નુકસાનનું મૂલ્યાંકન થાય દાખલા તરીકે, કે આ જીવને અનંતકાળથી ચાર ગતિનું પરિભ્રમણ થઈ રહ્યું છે અને 84 લાખ જીવને જન્મ મરણ કરી રહ્યો છે. જન્મવાના દુઃખ પણ થોડા નથી, મરવાના દુઃખ પણ થોડા નથી, રોગના બાધાના પીડાના દુઃખ પણ થોડા નથી અને મૂંઝવણ અને ટેન્શનના દુઃખ પણ થોડા નથી. આવા અનેક પ્રકારના અનંત દુઃખોથી સંસારી જીવ દુઃખી થઈ રહ્યો છે. તે દુઃખને અહીંયા નુકસાન કર્યું, તે નુકસાન એની પાસે અનંત છે. તે બધા નુકસાનમાંથી કાંઈ નુકસાન ન જાય, ઉપરાંત પ્લસ લાભ થાય. કેટલો? અનંત કાળનું અનંત અનંત સુખ, અનંત જ્ઞાન ને અનંત દર્શન સહિત ભોગવા અનંત કાળ પર્યંત એટલો લાભ થાય, નુકસાન બિલકુલ ન થાય અને લાભ આટલો થાય. આ બે વાતનું મૂલ્યાંકન બુદ્ધિથી થાય. તમે મૂલ્યાંકન ક્યાં થાય? બુદ્ધિની ભૂમિકામાં થાય છે. આટલું પણ જે જીવ મૂલ્યાંકન કરી શકે તો એ પોતાના કાર્યમાં અથવા પોતાના પ્રયાસમાં એના અનુપાતમાં ગંભીરતા અને પ્રયત્ન ઉત્પન્ન થાય. જેમ કે તમને ધંધાની અંદર સામાન્ય નફો થતો હોય, તમે 1%, 2% ધંધો કરતા હોય પ્રોફિટમાં, એના 5% થતો હોય તો તમે એની દરકાર નહીં કરો. પોતામાં કઈ બગડે તો પોતાનો શું લેવું? પણ 1%, 2% જગ્યાએ 300% નફો થતો હોય તો એ તમે ખાવાનું પીવાનું નીંદવાનું બધું ભૂલી જાય. એટલો એ પાછળ એની પાસે તમારો ઇન્ટરેસ્ટ છે એના અનુપાતમાં રસ ઉત્પન્ન થાય છે, ક્રિએટ રસ ઉત્પન્ન થાય છે. તો જો નફો વધારે એમ વેપારીનો રસ વેપારમાં વધારે, એમ કે લાભ જોયો. પણ અહીંયા જો એને બૌદ્ધિક રીતે એને લાભને મૂલ્યાંકન કરવામાં આવે, નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવે, તો એનો પોતાનો આત્મહિતના પુરુષાર્થમાં જે રસ છે એ એના અનુપાતમાં ઉત્પન્ન થાય. એટલું કામ આયા બુદ્ધિથી કરવાનું છે. એમ જરૂર કહે છે કે બોલા બુદ્ધિ તો તમે નક્કી રહે, નિકલ છું તો નક્કી કરે, આપ કરતું દશામાં નક્કી થાય. એટલું જ્યાં સુધી મૂલ્યાંકન ન થાય ત્યાં સુધી આ બધા જે કાંઈ પ્રયત્નો છે, જે કાંઈ ધાર્મિક પ્રવૃત્તિના કાર્યો છે, એ બધા ઉપર ચોટ્યા છે, સાવ ઉપર ચોટ્યા.
આનું મૂલ્યાંકન નથી થતું તો એનો અર્થ એમ સમજવો કે હજી પરપદાર્થ મૂલ્યાંકન એમને
ઘણું છે,
ઘણું છે.
મને દર્શન ગુરુનો અરસ
ઘણો છે,
એનું કારણ દર્શન છે.
એ બાજુનું રહસ્યના મૂલ્યાંકન
એનો પ્રભાવ એવો છે કે જે સારું છે એને સારું નથી દેખાતું, ખરાબ છે એ ખરાબ નથી દેખાતું. એ મોહનો પ્રભાવ છે. સાંજે વાત કરતા હતા કે જે રીતે દારૂ પીએ છે એ કઈ કોઈ સ્વાદિષ્ટ ચીજ નથી, તો ઘણો બેસવા ચીજ છે. પણ એનો મોહ એવી ચીજ છે કે એના વગર ચાલે નહીં. તો એ લોકોને એ સ્વાદ ને બેસવાદ ને ઠીક કરવા માટે આજે પછી બીજી ચીજો ખાવી પીવી કરે છે. એક વિચિત્ર પરિસ્થિતિ છે કે અમસ્તી કોઈ બેસવા ચીજ માણસ ખવડાવે તો ન ખાય, ન ભાવે આવું એમ કે. પણ જેનો હોવો હોય એની વાત જુદી છે. દુર્ગંધ દુર્ગંધ ન લાગે, ગંદકી ગંદકી ન લાગે, બેસવાદ બેસવાદ ન લાગે, વાત તો ક્યાં ક્યાંથી ચાલુ. એટલે નાના લોકો આવ્યો હતા ને એનો બાળક છે તો કેમ બોલતો હતો, અને મા બાપ ખૂબ ખુશી થતા હતા. બાળક કઈ મસ્તી વાત કરતો હતો, તો 4-5 વર્ષનો છોકરો, મા બાપ ખૂબ ખુશી થતો હતા. તો મેં કીધું કે જોયો આ બાળક ઉપર પ્રીતિ છે તો એની રાત ઉપર કેટલી પ્રીતિ આવે છે, એમ શ્રી ગુરુ ઉપર પ્રીતિ હોય તો એના વચન ઉપર કેટલી પ્રીતિ આવે. એમાંથી આ વાત નીકળી કે આ સંસારમાં સમજે તો નથી. તમે સમજે કીધું કે જે લોકો દારૂ પીએ છે એ કઈ પડવો કે કડછો કે એવો કોઈ બહુ વિચિત્ર ખરાબ વાત છે, છતાં જે લોકો પીએ છે એને તો એ પીવા જ જોઈએ છે. હિંમત નથી કે આ સુતરામાં પીએ, જેમ કે લોકો માંસ ખાય છે. તો અનાજ કરતા એ મોંઘી ચીજ છે, આજે તો એ ખર્ચી પણ ખાય છે. આપણને વાસ આવે તો આપણે રહી ન શકે, ત્રાસ થાય, આથી દુર્ગંધ આવે છે માંસ માંથી. લોકો મોઢામાં મૂકે છે ખાવા, દૂરથી સૂંઘી ન શકાય એ મોઢામાં મૂકી દે. તમે કેટલી ચિત્રી જે જે ન ખાતા હોય એને, તો મો ચીજ એવી છે કે ગંદુ ગંદુ નથી દેખાતો, દુર્ગંધ દુર્ગંધ નથી દેખાતી, તો બેસવા જ બેસવા જ નથી લાગતો, ખરાબ ખરાબ નથી લાગતો, સારું સારું નથી લાગતું, એનું નામ વ્યામો છે.
આ મોહનું સ્વરૂપ છે,
આ મોહનું સ્વરૂપ છે.
જે જેવું છે એવું દેખાતું નથી,
જે જેવું છે તેવું નથી દેખાતું, વિકૃત સ્વરૂપે દેખાય છે, ઉલટું દેખાય છે, વિપરીત દેખાય છે. ગુરુદેવ તો ઘણા દુષ્કર્મ દેતા, મીઠાઈ ખાય તો લડો ખોલી નારી સામે જોઈજો, તને જોવું નહીં ગમે, તરસ લેવો ગમશે, ચાવ ચાવવું ગમશે.
મૂલ્યાંકન તોડવા માટે એના માટે
જેવું સ્વરૂપ છે એવો ભાવ પાસે બુદ્ધિ છુપાવા એનું મૂલ્યાંકન થઈ જવું જોઈએ, કે આમાં આટલો લાભ છે આટલો નુકસાન છે.
એવી મૂલ્યાંકન થવા પણ સત્સંગ
સત્સંગ જેવું કોઈ સાધન નથી, સત્સંગ જેવું કોઈ સાધન. પણ એ સત્સંગનો મહિમા, સત્પુરુષોનો મહિમા, સદગુરુના સ્થાને આપવા માટે અન્ય મૂર્તિઓની જેટલી બુદ્ધિ ચાલી છે એટલી જ અત્યારે આપણા રેન્કિંગમાં છે કે કોઈ 180 ભરા થાય છે. ગુરુ ગીતા નામનું પુસ્તક લખવા જેવો તો એમની મતે તો એની ઘણું લોકો છે કે જ્ઞાન મૂલન ગુરુ ગુરુ આ તો બોલે છે. સાંજે જયારે આટલું થશે ને ત્યારે એક તો બોલાય છે જ્ઞાન મૂલન ગુરુ મૂર્તિ સુગા મૂલન ગુરુ પાદન ગુરુ ને અક્ષરણ છે મંત્ર મૂલન ગુરુ વાક્ય ગુરુ નું વાક્ય છે બધા મંત્રો નું મૂળ છે. મોક્ષ મૂલન ગુરુ કૃપા મોક્ષ નું મૂળ ક્યાં રહ્યું છે તે ગુરુ નું કૃપા આપણે તો એટલું બધું કહ્યું લોકોને છે આપણે જે ગુરુ ને ઉડાવે છે
વ્યક્તિ પૂજાનો ભાવ નથી ગુરુ બોલ વ્યક્તિ પૂજાનો ભાવ નથી ગુરુ
બોલ વ્યક્તિ પૂજા પણ વ્યક્તિ તો ગુણની મૂર્તિ છે ગુણ વ્યક્તિ વિશેષ સિવાય કોઈ અથર થવાની છે
ગુજરાતી
માં તો એમ જ છે ગુજરાતી માં તો વ્યક્તિ પૂજા કે એટલે અવગુણી પુરુષ ની કોઈ પૂજા કરતી હોય પૂજા થતી હોય તેને વ્યક્તિ પૂજા કે પણ જો કોઈ ગુણવાન માણસ ગુણવાન વ્યક્તિ ની પૂજા થતી હોય તો એને ગુણ પૂજા ક્યાં કહેવાય છે. વ્યક્તિ પૂજા કરાતું નથી અમારે તો ગુણ પૂજા બોલવામાં આવે છે તો ઘણા વ્યક્તિ વગર તો રહેતા નથી સવાર સાંજે સમ્યક દર્શન તો સમ્યક દ્રષ્ટિ ના આશ્રય રહેલો પર્યાય છે. સમ્યક દ્રષ્ટિ જીવના આશ્રય ઉત્પન્ન થયેલો સમ્યક દર્શન નામનો પર્યાય છે. સમ્યક દર્શન ની અષ્ટ પ્રગતિ પૂજા પણ આપણે દરેક દિવસ લક્ષ્મી કર્મમાં કરીએ છીએ. છેલ્લા 3 દિવસમાં એક દિવસ સમ્યક દર્શન ની પૂજા, એક દિવસ સમ્યક જ્ઞાન ની પૂજા, એક દિવસ સમ્યક ચારિત્ર ની પૂજા કરીએ છીએ. સમ્યક દર્શન ની પૂજા અષ્ટ પ્રગતિ થાય અને સમ્યક દર્શન માં ભણી છે એની જો એક ચરણ હોય તો વિચાર જ લાગે
માનતે શાસ્ત્રથી પડા તો પૂજા ક્યુ નહીં કરે પૂજા કરીને પછી પક્ષ થોડા ક્યાં એક જૈન ધર્મ હૈ ચારિત્રધારી કુછ ગુણ સમજાવું
તો હું અંત સમજતે હૈ વહી ચારિત્રધારી સમજતે સમય પુષ્ટ કો સ્વરૂપ આચરણ ચારિત્ર નહીં હોતા ક્યાં પણ એ સ્વરૂપાચર ચરિત્ર ક્યાં યથાકાર ચરિત્ર કે જાતિ ક્યાં નહીં હૈ ક્યાં ભાઈ ચરિત્ર કોઈ ચરિત્ર માનતે સ્થુલ માનતે
બીજ કા ચંદ્રમા હા ચંદ્રમા
હા બીજ કા ચંદ્રમા લેકિન તો પ્રશ્ન હૈ બીજ કા ચંદ્રમા હૈ દર્શન કરી દેતો હૈ તો ઇતની મહિમા કી ઇતની મહિમા કી સમ્યક દર્શન કી કે સમ્યક દ્રષ્ટિ પર્યંત ફેલ હોવે પણ ફેલ હોવે ઓર ઇનકા નિકૃષ્ટ અંગ ઉત્કૃષ્ટ અંગ સિર હોતા હૈ પણ નિકૃષ્ટ અંગ પેર હોતા હૈ ઉસ પેર કા ભી નાખુન જો નિકૃષ્ટ હૈ वो भी अगर किसी विष्ठा को स्पर्श हो जाए समय दृष्टि बेल का
पगपाय नाखून को निष्ठा को स्पर्श होगी तो निष्ठा धन्य होगी। ये भूल गए थे वचनामृत है कि नहीं बोला जी। तो निष्ठा को सम्यक दृष्टि से क्या लेना, सम्यक दर्शन से क्या लेना देना है, तो ये कहेंगे जिस निष्ठा को गुरुदेव धन्य कहते हैं, सम्यक दर्शन से इसका क्या लेना देना है। लेकिन ये सम्यक दर्शन की महिमा है।
कोई अपेक्षा से कहा होगा, किसी अपेक्षा से कहा होगा
महिमा, कोई अलावा दूसरी कौन सी अपेक्षा है, समझा बात। इसमें सम्यक दर्शन की महिमा के अलावा और दूसरी कौन सी अपेक्षा है, ये समझा। हमारी समझ में तो कोई बात नहीं आती है इसके अलावा भी हो तो जो अपवित्र चीज है, निष्ठा की जो अपवित्र चीज है वो तो किसी की भी हो सकती है। समय दृष्टि की निष्ठा की बात नहीं चली, लेकिन समय दृष्टि बैल है, पशु है, इनका खड़ी नाखून स्पर्श हो जाए तो उसको धन्य हो गया। समय दर्शन की महिमा गुरुदेव के हृदय में कितनी होगी ये अंदाज लगाना है। इसका मूल्य कैसे करें, इसका मूल्य करने के लिए कोई जगत में कोई उतना लायक चीज नहीं है, अनुपम पदार्थ है। आत्मा को प्राप्त करना की प्रमुख पद्धति पर विस्तार से वर्णन करना है। तो प्राप्त पद्धति मैंने अनुभव पद्धति प्राप्त करना, मैंने अनुभव करना, अनुभव को ही आत्म प्राप्ति करता है। तो अनुभव का जो भी पर्याय है वो तो एक अनुभव पद्धति वाला ही होना चाहिए। अनुभव पद्धति क्या है, तो समझने की दो पद्धति है। एक पद्धति तो वो है कि हमारी समझ में ही गलती रहती है, वो विचार में गलती रहती है, और एक गलती रहती है अनुभव में। जैसे शरीर आत्मा रूप नहीं है फिर भी उसमें अपना स्वरूप है, कुटुंब परिवार में जो लड़का लड़की जो भी कुछ है तो आत्मा से भिन्न होने पर भी उसमें अपना स्वरूप होता है। मकान पैसा जो भी स्वरूप आरभ्य से है उन्हें पर पदार्थ होने पर और प्रत्यक्ष स्तर से जड़ होने पर भी उसमें ये मेरा मकान, बाहर मकान दिखता है लेकिन ये मेरा मकान। और ये अनुभव की भूल है, भोजन की भूल है, भूल समझ की और भूल भोजन की अनुभव की। भोजन को दो प्रकार की भूल है। तो भगवान की कृपा से जब हम इस लाइन में आए हैं तो हमारी समझ की भूल तो प्राय निकल सकती है, सत्संग से या गुरुदेव के प्रवचनों से या शास्त्र अध्ययन से। कैसे भी समझ जो गैर समझ है वो तो मिल सकती है। हाँ, तो पूर्व में विपरीत दृष्टि से सोच लिया हो तो थोड़ी दिक्कत पड़ती है, इसलिए विपरीत निर्णय कर लिया हो इनको थोड़ी दिक्कत पड़ती है। लेकिन जिसको कोई पूर्वग्रह नहीं है इतना विपरीत का, अनुपम को तो सरलता से संपाद समझने आ सकती है, आसान समझ सकती है, तो समझ के गुण मिटे। लेकिन समझ के गुण मिटने से अनुभव के गुण मिटता ऐसा नहीं बनता। अनुभव की गुण रहती है तो समझ के गुण फिर से चालू हो जाती है, इस गुण में तो कुछ नहीं होगा, क्योंकि यहाँ तो जो भी समझ में आया उसकी भी स्मृति हो पाएगी भगवान पर होने से। तो भगवान पर होने से भगवान पर होना तो सामान्य बात है हर जीव के लिए। इसलिए हम लोगों ने कभी 11 नौ गुणों का भी अनंत बार शास्त्र ज्ञान किया है तो कुछ इसका फायदा नहीं है। तो समझ के गुण मिल जाए तो संतोष नहीं पकड़ना, अनुभव के गुण कैसे मिले इसके लिए अनुभव पद्धति से आगे बढ़ना चाहिए या अनुभव पद्धति से कुछ काम करना चाहिए। तो जो जो बात हमारी समझ में आवे उसको हम हमारे हृदय में उसको लागू कर दें। जैसे आत्मा शरीर का या जड़ पदार्थ का कोई काम नहीं कर सकता, हम हृदय में हमारी प्रवृत्ति तो सब कर्तव्य के साथ ही रहती है। सारे दिन की प्रवृत्ति सुबह से उठे शौचालय क्रिया है नित्य क्रम है वो सब समय से लेकर के पुतल से ही काम करती है। तो हमारे जो जड़ के चैतन्य के भिन्नता की जो समझ है उस वक्त हम लागू करते हैं क्या इस बात में, हमारी व्यापकता तो स्वरूप में है नहीं, हमारी व्यापकता दूसरे समूह को पदार्थ में है नहीं, उसको हम अगर नहीं देखें इस समझ को वहाँ हमारे परिणाम पर हम लागू नहीं करें तो वो ये अनुभव के गुण छूटने वाले या मिलने वाले नहीं। तो हर हमारा जितना भी उदय है वो हमारा अनुभव का प्रयोग करने की एक प्रयोगशाला ही है, और हमारा जो ज्ञान है वो प्रयोग करने का साधन है। तो हमारे पास निरंतर प्रयोगशाला भी हमारे पास है तो ज्ञान को प्रयोग करने का साधन है वो भी हमारे पास है। तो सही समझ करके उस समझ को हमारे परिणामों में लागू करें उसको हम कहते हैं प्रैक्टिस। जैसे एक आदमी डॉक्टरी का पढ़ता है, 5-5.5 साल पढ़ने से उसको डिग्री तो मिल जाती है कि MBBS हो गया, फिर उनको प्रैक्टिस नहीं करने देते, गवर्नमेंट उसको सर्टिफिकेट देने के बावजूद भी उसको प्रैक्टिस करने को अलाउ नहीं करते, उनको कहते हैं कि तुमको 2 साल इंटर्नशिप करना है, बड़े डॉक्टरों के नीचे हमको मरीज का इलाज करना है, इनकी सूचना के नीचे इनके सुपरविजन के नीचे उसके अंदर भी उसको प्रैक्टिस करवाते हैं। 2 साल प्रैक्टिस करने के बाद उसको मिलती है डिग्री को बाजार में बैठने के लिए उसको जिंदगी का खतरा है। जब लौकिक में भी इतना प्रैक्टिकल नॉलेज का मौकू है तब हमारे यहाँ किसी मंत्र को रखेंगे और प्लान को रखेंगे, नाना लिखने वाले को हिसाब किताब वाले को लिखेंगे या टेक्निशियन को लिखेंगे, तो कितना बड़ा है उतना नहीं हो सकता। तुमने काम स्टाइल का कब कितना किया है, कितने साल का किया है, अनुभव कितना तुम्हारा स्टाइल पहले तो अनुभव का मूल्य करेंगे, सिर्फ डिग्री का मूल्य नहीं करते, एक्सपीरियंस का मूल्य करते, तो अनुभव का बहुत मूल्य है भरना है, उसका प्रैक्टिकल साइड है वास्तविकता है। इसलिए इसमें भी हमें एक प्रैक्टिस चालू करना चाहिए, वो प्रैक्टिस अवलोकन से चालू होती है, तब जो जो भी उद्योग होता है उसमें हमारा ज्ञान और भाग ज्ञान और शरीर आदि पदार्थ उसको
अंतर्मुख होने से धर्म होता है ये बात हमारी समझ में आई है। ना ही है।
शरीर आदि की क्रिया हो उसमें विज्ञान करना, ये कहना आपको
उसमें क्या है कि प्रयोग में अब बिना चर्चा किए हुए आपको एक काम सौंप दूंगा, आप करते रहना। उल्टा प्रयोग चल रहा है, क्या हो रहा है हमारे शरीर मन में उल्टा प्रयोग चल रहा है। जैसे हमें हम अभराग में या परप्रभु में या परभाव में कहें कि आत्मबुद्धि नहीं करनी चाहिए, आत्मा में ही आत्मबुद्धि करनी चाहिए, लेकिन हमारा प्रयोग उल्टा चलता है, आत्मा में आत्मबुद्धि का करने का प्रयोग ही नहीं चलता है। तो उल्टा प्रयोग चलता है इसका अवलोकन कभी हमने किया कैसे चलता है? प्रयोग को सीखना है तो प्रयोग को देखो, प्रयोग का अनुभव को तलाश करो, इसकी जांच करो, इसका संशोधन करो, इसका अवलोकन करो, इसका अनुभव को समझो। उल्टे प्रयोग का अनुभव को जो समझेगा उसको प्रयोग कैसे होता है या कैसा करना वो बात समझ में आ जाएगी। उससे वो सुल्टा प्रयोग करने के लिए अपना जो कार्यक्षेत्र है वो बदल देगा। जैसे कि हम परप्रभु प्रभाव में अहम कर रहे हैं, कैसे हम आत्मा में अहम करके जैसे इधर करते हैं वैसे इधर करो, तुम इधर कैसे करते हैं तो अवलोकन से समझ पड़े, हमारा अनुभव से ही हम समझेंगे, हमारा अनुभव के प्रति हमारा उपयोग हम नहीं लगाएंगे तो ये बात अनुभव की बात हमें समझ में उल्टी भी नहीं आएगी तो उल्टी तो आएगी कैसे, उल्टी तो सूर है, उसको अनुभव पद्धति कहते हैं। तो अनुभव पर अनुभव को छोड़ करके सिर्फ विचार से बात को समझ करके निर्णय करे तो विचार पद्धति, विचार पद्धति वो प्रयोग पद्धति नहीं है, अनुभव पद्धति है वो प्रयोग पद्धति है, उसको प्रैक्टिस करनी पड़ती है। पहले तो फिर रोटी किसी ने नहीं बनाई, कोई भी कितनी भी चतुर हो तो भाई पहले रोटी को बिगाड़ेगी बिगाड़ेगी, क्यों तो उसको प्रैक्टिस नहीं है तो वो तो रोई घुमाएंगे तो आधी थोड़ी हो ही जाएगी तो तुम उसको हो जाएगी तो दूसरा होना नहीं है। लेकिन जैसा जैसे प्रैक्टिस होगी साइकिल चलाते हैं बैलेंस रखना पैसे रखना तो आप चलाते वक्त इसकी प्रैक्टिस करोगे जरूर बैलेंस रहेगा। बिना साइकिल चलाए बैलेंस रखना, लेकिन कैसे रखना तो परिभाषा तो ऐसे कहेंगे कि अगर ये साइकिल इधर चलती है तो इधर इधर करना, पर इधर चलती है तो इधर इधर करना, लेकिन कितनी मात्रा में धोए तो कितना एंगल घुमाना इसका कोई पदार्थ पाठ नहीं होता विश्व में, इसका कोई पदार्थ पाठ नहीं मिलता। कार चलाते हैं तो हमारा स्टीयरिंग पर कोई डिग्री का एंगल नहीं है, फिर भी हम जो स्टीयरिंग घुमाते हैं उसके जो भी जिस एंगल से दौड़ होते हैं उसी के अनुपात में घुमाते हैं, कैसे फिर हमको पता दिखता नहीं है। स्टीयरिंग पर बैठने वाले को इनके आगे के पहिए दिखते नहीं है और रास्ता का हर जगह कोई डिग्री का भाव लगाएंगे नहीं हुआ तो ये 90 डिग्री का एंगल इधर है या 45 डिग्री का है या 60 डिग्री का एंगल है वो तो कोई लिखा हुआ नहीं है, और लिखा हुए तो भी पढ़ने का टाइम रहता नहीं बहुत स्पीड से चलती है और स्टीयरिंग पर तो एंगल है नहीं तो ऐसा कर देगा पत्ते से सुबह ये तो आगे जाने की बात है। रिवर्स में भी हम कर लेते हैं पीछे का पहिया नहीं दिख पाए तो भी इसका मतलब क्या है कि प्रैक्टिस प्रैक्टिकल नॉलेज है, थ्योरेटिकल नॉलेज प्रैक्टिकल नॉलेज दो प्रकार से नॉलेज है या दो प्रकार के होते हैं। प्रैक्टिकल नॉलेज प्रैक्टिकल से ही साध्य होता है, थ्योरी से कभी साध्य होता ही नहीं।
इसलिए विचार ज्ञान अनुभव के लिए पर्याप्त नहीं है, अपर्याप्त है। ये बात हमारे ध्यान में हमेशा रहनी चाहिए। इसलिए हम कितना भी पढ़े, कितना भी सुने, कितना भी विचार करें, कितनी भी चर्चा करें, तो पर्याप्त नहीं। जो भी बात हमारे समझ में आई है उसको हम प्रयोग में ले लें। कोई बात समझ में आएगी, प्रयोग की बात बिना प्रयोग समझ में नहीं आती थी, तो ये जो वेतन है वो प्रयोग का विषय है। जहां तक हम उसको प्रयोग में लाने की कोशिश नहीं करेंगे, उस बात हमारे समझ में
भारी प्रयोग नहीं जीवन का वैज्ञानिक पूर्व करना चाहिए, तो अंतर का प्रयोग
चलेगा।
भारी दैनिक जीवन का प्रयोग का तो हमारा धर्मा जैसा पहले पहला वैसे हम ज्यादा है अंतर का प्रयोग अभ्यास करते
कैसा हो सकता है, नहीं सकता है। जैसे हम तत्व चर्चा को सूक्ष्म से सूक्ष्म विषय की करेंगे, जैसे ज्ञान का अंतरण लेंगे, उसमें से भोजन है जो पूर्वभूत है वो पकड़ में नहीं आता, वहां तक की चर्चा कर लेंगे। और स्थूल शरीर की वेदना में भी अपने को मिलेंगे ना, प्रयोग नहीं करते। वो जो शरीर की वेदना है वो कुकर के पर्याय है, जिसकी पर्याय नहीं है वो कहीं भी दर्द होता है शरीर में, ये तो कुकर के पर्याय है। वेदन करते हम जीव भी उसका, हम जहाँ पर प्रयोग चालू नहीं करते। स्थूल विषय में भी हमारी अनुभव की भूल है, तो इतनी बड़ी है और इतनी तगड़ी है, तो सूक्ष्म विषय में हमारा प्रयोग प्रयोगात्मक विषय का समझ कैसे आ सकता है, आई नहीं
सकते। यहाँ पर देव के सुख बुद्धि हम नहीं तो है और आत्मा का अनुभव का प्रयोग करें किसी को
प्रकाश मेहता की अभी तो निकल सी नहीं रहती है। अगर मैं आपके सामने बैठा तो आप मेरा विचार नहीं करते कि मैं देखते
पर मैं आपके सामने नहीं हूँ, आपको नहीं पूर्ण है, पर आप मेरा विचार करेंगे। विचार किस चीज का होता है? वो जो परोक्ष चीज है इसका विचार करना है, प्रत्यक्ष का विचार नहीं करना पड़ता है। तो उनमें आत्मा का विचार कहां तक करते हैं? तो जहां तक आत्मा को परोक्ष रखते हैं, पर्दे में रखते हैं, इसलिए नए चक्र की गाथा वो प्रधानमंत्री जी ने उत्तर दिए युक्ति मक्के जहां तक हम मानते हैं पदार्थ को युक्ति मार्ग से, जहां तक परोक्ष निर्णय करना है, लक्ष्य नहीं हुआ है वहां तक। जब लक्ष्य में स्वयं अनंत प्रत्यक्ष पदार्थ प्रत्यक्ष अंश से परिचित हो जाता है, पहचान में आ जाता है, तब आत्मा का विचार करने की कोई आवश्यकता नहीं। क्यों? क्योंकि पचको अनुभव चलवा, क्योंकि वहां आत्मा प्रत्यक्ष है, वो प्रत्यक्ष से जो इसका विचार क्या करें? आप मेरे सामने, आपको विचार क्या करना है, आपको देखना है। तो पावे तो मोटे मोटी बात देखने में आती है, इसलिए दोष को देखने की बात नहीं आती। देखने वाला भी कोई है जिसको देखना चाहिए, तो उसको देखने का एक प्रैक्टिस, लेकिन जब देखे तब तक तो देखने का अवलोकन करने का एक हमारे प्रैक्टिस है, वो चालू हो जाना चाहिए। इससे हमें इस विषय में आगे बढ़ने की सूझ बुझाने लगती है। जहां तक हम अवलोकन नहीं करते हैं, वहां तक हमें प्रयोग के विषय में एक कदम भी आगे बढ़ सकेंगे। हमारे यहाँ इस चर्चा इस तरह की चर्चाएं बहुत चलती है, हमारे समझ जाए उनकी एक शिकायत चालू हो गई है। वो शिकायत वो है कि हमें अवलोकन करना है, प्रयोग करना है, लेकिन कर नहीं पाते हैं, अब क्या करें? करना तो है, करना चाहिए वो भी सत्य, करना करने के लिए तैयार भी है, लेकिन कर नहीं सकते, इसका क्या करें? इसके लिए क्या है? सारी लाइन बिठाई है क्या? तो जहां तक हमारी लगन और हमारी भावना पर्याप्त मात्रा में नहीं है, जिस अनुपात में होनी चाहिए उस अनुपात में नहीं है, वहां तक ये प्रयोग करना का भाव अभिप्राय या इच्छा होने पर भी कर नहीं पाते। अब सवाल ये पड़ रहा है, ऐसी भावना और ऐसे लगन कैसे उत्पन्न हो? क्योंकि लगन लगाई नहीं जाती, लगन हो जाती है। लगन कहीं लगाई नहीं जाती, उसमें कृतज्ञता नहीं हो सकती। आप हर जगह कहीं भी कृतज्ञता करो, आत्मा की महिमा भी कृतज्ञता से करो, कि आत्मा शुद्ध है, गुप्त है, अखंड है, अभेद है, वैभव जिसने भरा है, ऐसा है, ऐसा है, ऐसा है, लेकिन लगन में तो कृतज्ञता नहीं चलती। तो शायद लगन का असर इसके लिए तुम्हारा पूर्णता का लक्ष्य है, पूर्णता का ध्येय है, तो लगन इसके लिए धन्यवाद प्रश्न का पांचवा प्रकरण मोक्षार्थी का जो स्वरूप लिखा गया 9 साल पहले, 39 महीने में लिखा, 10 साल, 15 साल चल चुका, उसमें यही लाइन बिठाई कि मोक्षार्थी का जीवन कहां से चालू होता है? आत्मा से शब्द नहीं लिया वहां, और 17-18 गाथा में मोक्षार्थी शब्द दिया है। क्या? क्यों? मोक्ष तो आखिर की चीज है। कुंतकुंत स्वामी ने लोक का वेणाम क्या शब्द रखा? माध्यम लोक का वेणाम, वो मोक्ष की कामना वाला है। इसके बाद में जो पढ़ता हूँ, क्यों? कि वेद ज्ञान का प्रयोग वहां करवाना है 17-18 में, कि जो अनुभव में आने वाले मिश्र भाव है उसमें ये अनुभूति है, सोई में जानने वाला सोने नहीं दिया, वेदन की पर्याय की बात किया है, अनुभूति है सो में ही पूरी वेद ज्ञान का प्रयोग है। तो अनुभूति से अपनत्व करना, वेदन में अपनत्व करना, ऐसा जो है वो कौन कर सकता है? कि जो मोक्षार्थी है वो कर सकता है,
बिना नुकसान की ये बात नहीं होगी, कोई भी नहीं होगा। इसलिए सबसे पहले मैंने बात का नियम डाला, पहले पूर्णता के लक्ष्य से शुरुआत करो, मेरा पूर्णता के लक्ष्य से शुरुआत करने वाले सब तुम्हारे को परेशान है, फेल जाने वाले, निष्फल होने वाले।
तो जिसको लक्ष्य
की शुरुआत करी थी, खबर क्या
पड़े,
लगन चालू हो जाए। जो लगन लगाई नहीं जाते वो लगन चालू हो जाए, पूछना नहीं पड़े किसी को, क्योंकि उस वक्त कृतज्ञता नहीं होती, कर नहीं सकते।
વાંચે વાંચીએ છીએ, કરીએ છીએ, સાંભળીએ છીએ, આટલો રસ લઈએ છીએ, જે કઈ બને છે કરીએ છીએ, કદી લખતી નથી,
પ્રવચન કર લેના
છે, પતા ચડતા કરતા એમાં એ વિશે મને ચાલતો હતો કે આ બધું આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, આપણે પ્રયત્ન કરીએ છીએ, તો એના શું કહેવું હોય તો ભાઈને પૂછવું,
એમાં શું છે અવલોકન ચાલે છે। તો લગભગ આજે ભાવમાં આપણે ત્યાં છે, કરવું છે પણ થતું નથી, તો એક વાત છે કે લગ્ન હોય તો છે, આપણે લગ્ન ચીજ લેવી છે, લેવી છે કે જેને લાગી એને લાગી છે, લાગી એને લાગી છે,
ઘઉંનાલ
આટાને ઘીમાં શેકવું જ પડે, ગોળનું પાણી નાખો તો નકામ જ જાય, આપણે નકામ નકામ ઘી બી નકામ પાસે અવલોકન ચાલુ હોવા તો સહેજ પદાર્થો સે તો લક્ષ હટી જાય, તો સીમા ઇસકી ભાર ભાર મિલતા હૈકી સીમા તો બંધી હો જાય, સીમિત હો જાયગા, બિલકુલ બહુ સીમિત હો જાયગા। તો એ વિષય એસા હૈ તો આપ ઇસ અવલોકન કે સ્ટેજ મે આ જાઓ તો ઉસમે બહુત સી બાતે હૈ, ઇતની બાતે હૈ, પણ ઇસકી જો ચર્ચા હૈ ઉતની રસી કે અભી તક ઇતની ઇસ વસ્તુ ચર્ચા હુઈ નહીં હૈ, ઇતની રસી લેકિન કરને લાયક હૈ જબ પ્રયોગ હોગે તબ, જો પ્રયોગ નહીં હોય તો ચર્ચા કરને લાયક નહીં। અચ્છા સફળ પડે છે છે
શું નહીં આવતી કામ કરે, અચ્છા પ્રયોગ કેસે કરે, અવલોકન કેસે કરે, પરિચય કેસે કરે,
પરિણામ તો અપને પરિણામ તો અવલોકન નહીં કરી શકે, તો નહીં કહી શકે ક્યાં
એમાં પછી શરત મૂકો કે પૂર્ણતા નું લક્ષ કેમ
થાય, કાર્તક મહિનામાં ઈડર આવ્યા ત્યારે દીપકભાઈ આપે છે, દીપકભાઈ આવે છે, તો પૂર્ણતા નું લક્ષ્ય કરવું છે પણ થયું નથી, એના માટે શુદ્ધ અંતકરણ થી આ સંસાર થી શરૂ છે, આપણે જરાક તપાસો પછી આપણે એના ઉપર પ્રત્યક્ષ વિધાન કરશું। લગભગ 36-47 કલાકે ફરીને આવ્યા, આ શું કહેવાય સપાંતરણ છે, આ જ રીતે છે, નથી
શાંતકરણ જો આ તમને છૂટવું હોય તો જ નિતર લક્ષણ એટલે બને વખત એને શાંત કરવું રહ્યું તમામ પ્રકારના દુઃખ થી શકો નારકીમાં નારકી ના દુઃખ થી મનુષ્યમાં મનુષ્ય ના દુઃખ થી તિરેજમાં તિરેજ ના દુઃખ થી દેવ ના દેવ ના દુઃખ થી જન્મ ના નિવારણ ના દુઃખ થી જાતના અનંત જ્ઞાન અનંત દર્શન અનંત સુખ થી અનંત કાળ સુધી રહી શકો આથી મોટો તમારી આટલો મોટો નુકસાન નફાનો જે ફાયદો છે કે નુકસાન થાય ને મેટલો આટલો નફો થાય તે બીજા કયા કાર્યમાં થાય તો પછી કરશે અને છતાં એકવાર જોર કરો કે જે થવું હોય તે થવું શું જે થવું હોય તો જોયું જ હશે શું આપણે લડાઈ કરીએ ત્યારે શું કરીએ છીએ આવી જાઓ તમારે જે થવું એ થશે ભલે થાય એક વખત તો લડી જ લેવું છે બસ એક વખત તો લડી જ લેવું ઉત્સાહિત વેરિયાવાનું કામ છે ઉલ્લાસિત વેરિયાવાનું કામ છે બીજાનું કામ વેંગે ખાતે કરવા વાળાનું કામ છે પછી વાત લોકો જુગારમાં તાવ મૂકે છે તમારો જુગાર નથી આવ્યા સફળતા ન પણ મળે અહીંયા ગેરંટેડ છે અનંત જ્ઞાનની ગેરંટી છે અનંત સર્વગુણની ગેરંટી છે પછી કેમ વિશ્વાસ નથી પછી ડર છે ત્યારે તમને કોઈ એમ કે આ ગેરંટેડ આ કામમાં સફળતા છે પછી એવો વિશ્વાસ તો ડર નું શું કારણ છે ડર તો ત્યારે લાગે કે વિશ્વાસ ન મળે ત્યારે ગોદરેજની કંપનીના રેફ્રિજરેટરનો વિશ્વાસ આવે એના તાળાનો વિશ્વાસ આવે એની તિજોરીનો વિશ્વાસ આવે ગોદરેજ કરતા સર્વજ્ઞાની ગેરંટી કઈ મામૂલી છે ઓલો તો પૈસા લઈને તમને ચીજ આપે છે એટલો એટલો એ સ્પૃહાવાન છે ગોદરેજ તો અને સર્વજ્ઞ નિષ્પૃહ છે કોઈ વિશ્વાસ નહીં આવવાનો શું કારણ છે દિગંત ગુરુ નિષ્પૃહ છે પુરુષ માત્ર જેને પરિગ્રહ નથી એની વાત છે એવા મુનેશ્વર ની વાત છે ને મુનિન્દ્રો ની વાત છે જે જ્ઞાનીઓ કે જેને સ્પૃહ નથી એની વાત છે એની ગેરંટી છે એવું નથી તમે ધંધો કરો છો એ પ્રમાણિક માણસ ને સાથે જ કરો છો અપ્રમાણિક સાથે તમે નહીં કરો બદમાશ સાથે તમે ધંધો નહીં કરો ભલે ને ગમે એવો મોટો શ્રીમંત હોય તમને ખબર પડી કે એક નંબર નો બદમાશ છે તો તમે સાથે ધંધો વેપાર કરશો ને નહીં કરો તો પ્રમાણિકતા સાથે જ વિશ્વાસ મુકાય વિશ્વાસનો સ્થાન દુનિયામાં હોય પ્રેક્ટિકલ નોલેજમાં તો પ્રમાણિકતા એ જ વિશ્વાસ તો નિર્દોષ નરનું કથનમાં તેળ જઈને અનુભવ્યું સર્વજ્ઞ છે નિર્દોષ છે નિર્ગ્રંથ ગુરુ નિર્દોષ છે જ્ઞાનીઓ સત્પુરુષો નિર્દોષ છે પ્રમાણિકતા ઉપર વિશ્વાસ નો સવાલ નથી અહીંયા મૂળ્યો છે ક્યાં મૂળ્યો છે અંતકરણ માં એનું મૂળ્યું છે અદ્ભુતતા છે આત્માને પરમ 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 દુઃખનું કારણ છે અને આના જેવી કોઈ બીજી તક મળશે એમ સમજીને એ તક ઝડપી લેવાની છે મનુષ્ય પર્યાવરણ મારા અંકિત